તારીખ 28/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 141.
તેનો અર્થ ને ભાવ શબ્દ ઉપરથી, પદાર્થના શબ્દ ઉપરથી તેના સ્વરૂપનું ભાવન કરવું, સ્વરૂપને ભાવવો. અહીંયા આત્માનો અધિકાર હોવાથી આત્માના કોઈ પણ વાચક શબ્દથી આત્માના સ્વરૂપને ભાવવું એવો અર્થ નીકળે છે. નાયક શબ્દથી કહો, આત્મા શબ્દથી કહો, ધ્રુવ શબ્દથી કહો, સ્વભાવ શબ્દથી કહો, અસ્તિત્વથી કહો, કોઈ પણ શબ્દથી તેના સ્વરૂપને ભાવવું એટલે તે આત્મા પોતાને નિજ સ્વરૂપને નો નિર્દેશ કરે છે. એ શબ્દ છે, વાચક છે, વાચ્ય એનું પોતાનું સ્વરૂપ છે. વાચક શબ્દનું વાચ્ય પોતાનું સ્વરૂપ છે, તો તેમાં સીધું પોતાના સ્વરૂપને ભાવવું તેને ભાવશ્રુત કહે છે. એ પ્રકારે ગ્રહણશ્રુતથી જ્ઞાન ઉપજે તો તે જ્ઞાનને ભાવશ્રુત કહેવામાં આવે છે. તેથી ભાવશ્રુતની એવી પરિભાષા છે કે ભાવશ્રુત એટલે શ્રુતમાં સ્વરૂપ અનુભવકરણ. ભાવશ્રુત અર્થાત શ્રુત જ્ઞાનમાં સ્વરૂપનું અનુભવકરણ એટલે અનુભવવાનો પ્રયાસ કરવો તેને ભાવશ્રુત કહેવામાં આવે છે. જો જ્ઞાનમાં આત્મ સ્વરૂપને અનુભવ કરવાનો પ્રયાસ ન હોય અથવા જ્ઞાનમાં જ્ઞાનને પોતાને જ અનુભવવાનો ચૂકી જવાતો હોય તો તે જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન નથી. ભલે તે જ્ઞાનનો પર્યાય છે તો પણ તે જ્ઞાન ભાવશ્રુત જ્ઞાનમાં આવતું નથી. ભાવશ્રુત જ્ઞાન તે છે કે જે પોતાના વેદનને ચૂક્યા વગર પોતાને વેદતું થતું પ્રવર્તે ત્યારે તેને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. તેના ઉપર વિશેષ સમજાવવા માટે દ્રષ્ટાંત તરીકે કે શબ્દની અંદર પરમાત્માને ઉપાધિ કહો, કથનની અંદર શબ્દની અંદર નિજ પરમાત્મા ઉપાધિ છે એ દ્રષ્ટાંત માટે એટલી વાત લીધી છે. તો પરમાત્માને ઉપાધિ કહો, પરમાત્મા ઉપાધિ છે, પોતાનું નિજ પરમ સ્વરૂપ પરમપદ ઉપાધિ છે એવા શબ્દો આવે છે શાસ્ત્રમાં. અથવા અહીંયા સમાધિનો અધિકાર છે તો નિર્વિકલ્પ સમાધિપૂર્વક નિજ પરમપદ સમાધિના કાળમાં ઉપાધિ થાય છે એ મુદ્રવ શ્રુતમાં આવે છે. અથવા સર્વદ્રવ શ્રુતનો સારાંશ આ છે, બારે અંગનો સારાંશ આ છે કે નિજ પરમાત્મ તત્વને ઉપાધિ કરવું. એવું જે કથન છે, એવું જે કહેવું છે, તે જ રૂપ ભાવ થવો સમાધિમાં, શુદ્ધોપયોગમાં તે જ ભાવ થવો એટલે નિર્વિકલ્પ સમાધિના કાળે સાક્ષાત ઉપાધિતા ઉત્પન્ન થવી તે ભાવ સંતરસ છે. તે ભાવ સ્વરૂપનો રસ છે. પછી ભાવ સ્વરૂપમાંથી એક શબ્દ આગળ વધે છે કે તે ભાવ સ્વરૂપ રસ છે એમ કહી દીધું. માત્ર ભાવ સ્વરૂપ જ્ઞાન છે એમ ન કહ્યું, પણ ભાવ સ્વરૂપ જ્ઞાનમાં જે ચૈતન્ય રસ છે, આત્મરસ છે, એવું ત્યાં નિજ રસ પ્રગટ થયો છે, આત્મરસ પ્રગટ થયો છે. એવું જે સ્વરૂપનું સાક્ષાત ઉપાદી પણ જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને, પોતાના અનુભૂતિ સ્વરૂપને અભિન અનુભવથી ભાવ સ્વરૂપમાં અનુભવે, એ ભાવ સ્વરૂપ રસ છે. તેને પી, એવા રસને તું પી. જેમ શીતળ મીઠું સુગંધી જળ પીવાથી તૃપ્તિ થાય છે, એમ અહીંયા એ તૃપ્તિનું કારણ છે એટલે એમ કહે છે કે તેને પી. એવા ભાવ સ્વરૂપ રસનું પાન કરીને તૃપ્ત થા, તેને પી. અમરપદ સમાધિથી છે, જેને પીવાથી એ અમૃત છે, એવું ભાવ સ્વરૂપ રસ છે તે અમૃત છે. આત્માના એ અમૃતને એનું પાન કરતા અમરપદની પ્રાપ્તિ થાય છે, અને તે અમરપદની પ્રાપ્તિ એ સમાધિ વડે છે, સમાધિથી થાય છે, સમાધિ દ્વારા થાય છે. શુદ્ધોપયોગના કાળમાં પોતાના ચૈતન્ય રસનું વેદન કરવામાં આવે છે, ત્યાં જન્મમરણનો નાશ થાય છે અને જન્મમરણ રહિત થાય છે, તેથી તે અમરપદ મળે છે એમ કહેવામાં આવે છે. આમ તો સ્વરૂપે કરીને આત્મા જન્મમરણ રહિત છે એટલે અમરપદ સ્વરૂપ છે, પણ એને ભૂલે છે તેને ભાવમરણ અને ગ્રહમરણ પર્યાયની અંદર સર્વસ્વપણે મરણ વેદવામાં આવે છે, મરણ તુલ્ય દુઃખ, નાશતુલ્ય દુઃખ વેદવામાં આવે છે. વિચાર, આ વિષયનો વિચાર કર કે અનાદિના ભાવ ભાવનાનો નાશ, ચિદાનંદના દ્રવ્ય પર્યાયનો વિચાર ન્યારા જાણી, દર્શનજ્ઞાનની વાનગીને પીછાણી, ચેતનમાં મગ્ન થતા જેમ જેમ ઉપયોગ સ્વરૂપ લક્ષણને લક્ષી રસાસ્વાદ પીએ, તેમ તેમ સ્વપર ભેદ વિચારમાં સારપદને પામી સમાધિ લાગી. વિચાર કર, વિચાર એટલે વિચાર કર, અથવા જે સમાધિ સંબંધી વિચારણા છે તેનો અનુક્રમ, તેની પ્રક્રિયા આ પર પ્રકારે છે એમ વિચારવા યોગ્ય છે. એમ એવું છે કે અનાદિની ભાવભાવનાનો નાશ, જે અન્ય ભાવને ભાવવાથી, પરભાવને ભાવવાથી ભાવ ઉત્પન્ન થાય છે તેને ભાવની ભાવના કહેવામાં આવે છે, ભાવ ઉત્પન્ન કરનારી ભાવના. પર પદાર્થને સુખનું કારણ જાણીને તેને ભાવવું, તેની હૈયાતીને ઈચ્છવી, તેના સંયોગને ઈચ્છવો, તે ભાવની ભાવના. ભાવ થવાની, ભાવ વધારવાની, નવા ભાવની બંધન થવાની ભાવના છે. એ ભાવભાવનાનો નાશ, અનાદિની જે ભાવના આવી થઈ રહી છે તેવી ભાવભાવનાનો નાશ કેવી રીતે છે? કે ચિદાનંદના દ્રંગી પર્યાયના નો વિચાર ન્યારા જાણીને વિચારથી આગળ વધીને એમ કહેવું છે, ચિદાનંદના દ્રવ્યુ પર્યાયનો જે વિચાર છે તેનાથી પણ ચિદાનંદને ભિન્ન જાણીને વિચાર છે એમાં માત્ર અટકવાનું નથી એમ કહેવું છે. તેનાથી પણ ન્યારા જાણી, ચિદાનંદના દ્રવ્યુ પર્યાયનો વિચાર પણ ન્યારા જાણી, એ વિચારોને જુદા જાણીને દર્શનદાન વાનગીને પીછાણીને પોતાના લક્ષણને ઓળખીને વિચારમાં અને ઓળખવામાં ક્યાં ફરક પડે છે કે ઓળખવામાં અવલોકન કરે તો ઓળખાય છે, વિચારમાં વિચાર પૂરતો વિકલ્પ પૂરતો વિષય મર્યાદિત રહી જાય છે, એટલે એનાથી પણ આગળ વધીને એમ કહેવું છે. ચિદાનંદના દ્રવગુણ પર્યાયનો વિચાર, અનેક પ્રકારનો દ્રવગુણ પર્યાયનો ભેદનો વિચાર, એ વિચારથી જુદો એવો જે આત્મા છે, વિચાર રહિત વિચારથી જુદો એવો વિચાર રહિત આત્મા છે, જે સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે. વિચાર તો વિકલ્પાત્મક છે, એને દર્શન જ્ઞાનના લક્ષણથી દર્શન જ્ઞાનના અંશથી એને ઓળખીને પ્રગટ અંશ છે, દર્શન જ્ઞાનનો જે પ્રગટ અંશ છે તેમાં નિર્વિકલ્પણું છે કે હા તેમાં પણ નિર્વિકલ્પણું છે. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે તે નિર્વિકલ્પ વેદન છે, જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એમાં વેદનમાં વિકલ્પ નથી. વિકલ્પ વેદન તો વિકલ્પ વિનાનું છે. જેવો આત્મા છે એવું જ લક્ષણ જો જ્ઞાનમાં પ્રસિદ્ધ હોય તો તે નિર્વિકલ્પ આત્મા ઓળખાય. સમયસારની 273 ગાથામાં એ વિષય લીધો છે કે જ્યારે ભિન્નાત્મા ઓળખવામાં આવે છે, જ્યારે એક આકાશ દ્રવ્યની જેમ વિશ્વમાં રહેલું નિરાલંબ નિરપેક્ષ નિર્વિકલ્પ આત્મતત્વનો નિશ્ચય થાય છે, ત્યારે વિકલ્પ શીઘ્રપણે વમાઈ જાય છે, વિકલ્પનું વમન થઈ જાય છે, પછી વિકલ્પ ટકી શકતા નથી. જેને પોતાના સ્વરૂપનો એવો નિશ્ચય થયો કે હું ત્રણેય કાળે નિર્વિકલ્પ નિર્ભેદ સ્વરૂપે છું, એને વિકલ્પનો નિષેધ આવ્યા વિના રહે નહીં. વિકલ્પનો નિષેધ અસ્થિ અને નાસ્તિ એમ બે પ્રકારથી આવે છે. વિકલ્પની અસ્થિમાં દુઃખ છે તેથી વિકલ્પનો નિષેધ છે. બીજું, પોતાનું સ્વરૂપ નિર્વિકલ્પ હોવાથી, પોતાના સ્વરૂપથી વિરુદ્ધ હોવાથી તેનો નિષેધ આવે છે. એ બંને પ્રકારે વિકલ્પનો નિષેધ થાય છે. બંને પડખા છે, વિકલ્પનો નિષેધ છે એમાં બંને પડખા એક સાથે ઉત્પન્ન થાય છે. જ્યારે આ બંને પડખાથી વિકલ્પનો નિષેધ ઉત્પન્ન થાય છે ત્યારે તે વિકલ્પ રહી શકતો નથી, તે વિકલ્પ લંબાઈ શકતો નથી. વિકલ્પ તો મસ્ત હોય તે ક્ષણવર્તી છે, ક્ષણે ક્ષણે બદલાઈ જાય છે, પણ તે લંબાતો 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 રહે છે, તે વિકલ્પનું લંબાવાનું સમાપ્ત થઈ જાય છે. એનો નિષેધ ચાલતો હોવાથી તે વિકલ્પનું લંબાવાનું સમાપ્ત થાય છે. પંચાધ્યાયીમાં આ પ્રકારની પ્રક્રિયાને શાસ્ત્ર પદ્ધતિથી એવી રીતે લીધી છે કે વિકલ્પ છે એ ભેદને પકડે છે, ગુણ ભેદને અને પર્યાય ભેદને જ્યાં સુધી જ્ઞાન ગ્રહે છે ત્યાં સુધી વિકલ્પ પડે છે. તે વિકલ્પને તે ગુણભેદને અને પર્યાયને ગ્રહણ કરનારું જ્ઞાન વ્યવહારને સ્વરૂપ છે, અને વ્યવહારના વિષયભૂત ભેદને ગ્રહણ કરતું હોવાથી વિકલ્પાત્મક છે. તે વ્યવહારનો નિષેધ કરીને ઉત્પન્ન થતું જ્ઞાન તે નિશ્ચય. શું નિશ્ચયની પરિભાષા કરી? વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. નિશ્ચય કોને કહેવો? વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. આમ નાસ્તિથી નિશ્ચયની પરિભાષા કરે છે. એ રીતે નિશ્ચયની નિશ્ચય જ્ઞાનની ઉત્પત્તિ નિશ્ચય સ્વરૂપનો અનુભવ થતો હોવાથી જ્ઞાનમાં એ પદ્ધતિથી વાત લીધી છે કે વ્યવહારનો જે નિશ્ચય નિષેધ કરે તે નિશ્ચય. જેને ભાવમાં નિષેધ આવે તેને વિકલ્પમાં અને વચનમાં આપોઆપ જ નિષેધ આવે. જેના ભાવમાં જેના અભિપ્રાયમાં એનો નિષેધ ઉભો થયો છે તેના વચનમાં તે જ પ્રકાર આવે, તેના વિકલ્પમાં પણ તેવો જ પ્રકાર આવે. તો સીધી વાત છે. દર્શન જ્ઞાન ની વાનગી એમાં જ્ઞાન લક્ષણ લેવું છે. જ્ઞાન નો અંશ એ સેમ્પલ છે. વાનગી એટલે નમૂનો, શુદ્ધ આત્મદ્રવ્યનો, જ્ઞાન સ્વભાવી આત્માનો નમૂનો છે. જેવો આત્મા સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે તેવું જ્ઞાન પણ સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે. જેવો આત્મા સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે એવું જ્ઞાન પણ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે. જેવું આત્મામાં જેમ આત્મામાં માત્ર જ્ઞાતા પણ એનો સ્વભાવ છે, વિતરાગ ભાવે જ્ઞાતા દ્રષ્ટા પણ એનો સ્વભાવ છે, એવું જ લક્ષણ એના દર્શન જ્ઞાનમાં છે. બધાને એમ જ છે, ઓળખે એની બલિહારી છે. ન ઓળખે તો અનાદિનો એ સેમ્પલ સેમ્પલની જગ્યાએ રહેશે અને આત્મા આત્માના સ્થાને રહેશે અને જીવ પરિભ્રમણ કરતો રહેશે. ઓળખે તો એનો બીડો પાર છે, ન ઓળખે તો પોતાને જ પરિભ્રમણ કરવાનું છે, બીજાને કોઈ એનું દુઃખ નથી. ઓળખ પરિચય કરવો, અવલોકી અવલોકીને પરિચય કરવો, વારંવાર અવલોકન કરીને પરિચય કરવો. પરિચય વિના કોઈની ઓળખાણ થાય એવું બને છે? સોનાને ઓળખવું હોય તો વારંવાર કસોટી ઉપર ઘસીને સોનાને ઓળખાય છે. ભાવનગરની શરાબ બજારમાં લગભગ 125-150 સોના ચાંદીના વેપારી છે, નાણાવટી કહેવાય છે. અમારા એક નજીકના સગા છે, અમારા ચર્ચા ચાલી કે બજારમાં સોનાને કસોટી ઉપર લગાવીને કોણ ઓળખે છે આપણી બજારમાં? તો કે 3-4 જણા છે. શું કીધું? 3-4 જણા છે. 150 દુકાનમાંથી 3-4 જણા ઓળખે છે. એટલે એ લોકો શું કરે છે કે પોતે સોનાને કસોટી ઉપર લગાવે, કોઈ વેચવા આવે દાગીનો, વેચનારને ખબર નથી કે આમાં કોણ સોનાને ઓળખે છે. જેટલા દુકાન માંડીને બેઠા છે એ બધા એને મનતો નાના વટી છે. ગમે તે દુકાને કોઈ જઈને ઉભો રહે છે, ભાઈ આ મારો દાદીનો, મારે એને વેચી નાખવો છે, બોલો શું ભાવથી લેશો તમે? એટલે એ પેલા વજન કરે, પછી કસોટી ઉપર એને ઘસે. પોતાને કેટલી સમજણ પડે છે બીજી વાત છે, પણ ઘસે તો ખરો છે. બધો દેખાવ કરે કે જાણે પોતે જાણે છે, પછી એના માણસ ને એમ કે જરાક કાંટે તોલ કરાયા, ધર્મ ના કાંટે તોલ કરાયા. તો એ તોલ કરાવવા જાય અને બીજો જે જાણકાર છે એના ઉપર એને કસ પણ મુકાઈ આવે છે, કસોટી ઉપર એનો કસ મુકાઈ આવે. એને ખબર છે કે આ બજારમાં કોણ નિષ્ણાત છે. પેલો ને દુકાનમાં બેસાડ્યો હોય ખરાબને, બેસો બેસો બેસો, ચા પાણી પીવો જરા, માણસ વજન કરાય આવે છે, ચિઠ્ઠી લઈ આવે વજનની, એ સાથે સાથે કસ મુકાવી દે. વળી પાછો ફરીને કસ મૂકે. વસ્તુ તો જે કસ મૂકે એ બે ત્રણ વખત ઘસીને કસ મૂકે અને બહુ જુએ, કસોટી ફેરવી ફેરવીને જુએ પાછા. એના ઉપરથી એ નક્કી કરે કે આ 14 વલું છે, 15 વલું છે, 11 વલું છે, આ સોનું. અમે સોનું કેટલું ને બીજી ધાતુ કેટલી, બીજી ધાતુ કઈ કઈ છે એનું પ્રયોજન નથી. તાંબુ ભેળવું છે, ચાંદી ભેળવી છે, એની યાર કઈ પ્રયોજન છે? કેમ કે એનો તો પૈસો દેવાનો નથી. ચાંદી ભેળવી હોય તો પૈસો દેવાનો નથી, કે તાંબુ ભેળવું હોય તો પૈસો દેવાનો નથી. સોનું કેટલું છે એટલું જે જોવે છે. એ સોનું, સોનાનો જે કસ છે એ જોતા શીખે છે, એ ઘણો પરિચય કરે છે ત્યારે શીખે છે. એક દુકાનમાં 5 જણા બેસતા હોય તો એક જણ જાણતો હોય, પછી એની દુકાનમાં પાંચે પાંચ ન જાણતા હોય, જે જાણતા હોય. એટલે એ ઝીણી નજરનો વિષય છે અને એમાં કોઈ એવી રીતે નથી વિચારતું કે હું બીજાની પાસે કસ મુકાવીશ તો મારી આબરૂ જશે, લાંબો એમને દાદીનો લઈ લો તો પાછો એ લે કઈક ભાવ બને, એને વેચવો પડે કઈક ભાવ. આ તો એ બરાબર એનો જે નિષ્ણાત હોય એની પાસે જઈને જ કસ મુકાવે, ભાઈ તમે જોઈ લો. અને જો જે કસ મૂકનાર છે એને લેવો હોય તો એ વખતે કહી દે કે કસ મૂકી દઉં પણ તું આ ભાવથી લેજે, આટલા વલું છે અને એમાં મારો અડધો ભાગ, અડધું તારે ખરીદવાનું, અડધું મારે ખરીદવાનું, તો એને આપવું પડે. તો કસ મૂકી દે, નહીતર કસ ન મૂકી દે. આ વેપાર કેમ ચાલે છે? સોના ચાંદી આમ વેપાર ચાલે છે. પરિચય વગર ઓળખાણ પીછાણ થવાનો કોઈ બીજો ઉપાય નથી. પ્રેક્ટિકલ કોઈ પણ વિષયમાં હીરાની પરખમાં એમ છે, ફેરવી ફેરવીને હીરો જોવે છે. 50 વર્ષથી હીરો જોઈને ઝવેરી થયો હોય તો પણ કોઈ પણ હીરો આવે ને એને એમ કે આની કિંમત કેવો, એટલે એને ખૂબ ફેરવી ફેરવીને જોવું પડે, પછી એની કિંમત કાઢે. બારીકાઈથી જોયા વિના એની એને ખરી કિંમતની પરીક્ષા આવતી. એવું દરેક વિષયની અંદર એમ જ છે. હા, તો એને નિષ્ણાતને જ પૂછવું પડે, બીજું અભિપ્રાય કોનો લેવો પડે? જે વિષયની અંદર પારંગત હોય, અનુભવી હોય, એનો જ અભિપ્રાય કામમાં છે. એમાં જે એમાં સમજતો નથી એનો અભિપ્રાય શું કામમાં લાગે? જેને અનુભવ ન હોય એનો અભિપ્રાય શું કામમાં લાગે? એને તો ખબર નથી એ વિશે. હા, ધર્મની અંદર જેને ધર્મનો અનુભવ છે એનો અભિપ્રાય કામમાં આવે છે, અનુભવ નથી એનો અભિપ્રાય કામમાં આવી શકે, એ જાણ્યો છે. એટલે દર્શનદાન માનવીને પીછાણી, જ્યાં દર્શનદાન માનવી દ્વારા અનંત મહિમાવંત અનંતની મંડિત ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ થાય છે, ત્યાર પછી ચેતનમાં મગ્ન થતા મહિમાવંતા મગ્ન થાય. જો એનો મહિમા ન આવે તો એનો રસ ન આવે, તો એમાં મગ્નતા પણ ન થાય. ચેતનમાં મગ્ન થતા જેમ જેમ ઉપયોગ સ્વરૂપ લક્ષણને ઓળખીને રસાસ્વાદ પીએ, જેમ જેમ મગ્નતામાં વિશેષ વિશેષ પોતાના સ્વરૂપનું આસ્વાદન કરે, ચૈતન્ય રસનું આસ્વાદન જેમ જેમ કરે તેમ તેમ સ્વ પર ભેદ વિચારમાં, એટલે સ્વ પરના ભેદ જ્ઞાનમાં, અહીંયા વિચારનો અર્થ અહીંયા જ્ઞાન કરવાનો છે, ઉપર જે વિચારનો અર્થ ન્યારા જાણ્યો એ વિચારની અહીંયા વાત નથી, તેમ તેમ સ્વ પર ભેદ જ્ઞાનમાં, એટલે પરથી જુદા પડતા જ્ઞાનમાં, નિજ સારપદને પામીને, પોતાના સ્વયંના સારપદને પ્રાપ્ત કરીને, પ્રાપ્ત કરીને એટલે અનુભવ કરીને સમાધિ લાગે છે, ત્યાં સમાધિ લાગી છે. વારંવાર ભેદ જ્ઞાન કરે ત્યારે એને સમાધિ લાગે છે, નિર્વિકલ્પ થાય છે. ભેદ જ્ઞાનનું ફળ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ છે. ભેદ જ્ઞાન થયા વિના કોઈ જીવને શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય તે હું કદી બની શકતો નથી. એકમાત્ર ઉપાય, નિર્વિકલ્પ થવાનો એકમાત્ર ઉપાય ભેદ જ્ઞાન થવું, તે જ છે. એક જ ઉપાય છે, બીજો કોઈ પણ ઉપાય છે એમ નથી. પછી એને આનુષંગિક બીજા ભાવો હોય તે બીજી વાત છે, પણ એ મૂળ વાત તો ભેદ જ્ઞાનની છે. ભેદ જ્ઞાન વિનાના બીજા બધા પ્રકાર છે એ અન્ય પ્રકાર છે ખરેખર તો. ભેદ જ્ઞાન છે એમાં વિકલ્પ હોય છે, ભેદ જ્ઞાનના કાળમાં સૂક્ષ્મ વિકલ્પ હોય છે, પણ ત્યાં વિકલ્પ ગૌણ છે. ત્યાં વિકલ્પ ગૌણ છે અને જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાનમય આત્માની જ્ઞાનની મુખ્યતા છે. વિકલ્પથી અને પરથી ભિન્નતા ક્યારે થાય કે વિકલ્પ અને પરની ગૌણતા થાય ત્યારે. વિકલ્પ અને પરની ગૌણતા ક્યારે થાય કે જ્ઞાનની મુખ્યતા થાય ત્યારે. તો જેને મુખ્ય કરે છે ભેદ જ્ઞાનના પ્રયોગમાં, જેને મુખ્ય કરે છે તેને મુખ્ય કરતા 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 એમાં એકાગ્ર થઈ જાય છે, અને જેને ગૌણ કરે છે તે તદ્દન એનો વિકલ્પ છૂટી જાય છે, ત્યારે શુદ્ધ ઉપયોગ ઉપજે છે. આમ એ મુખ્ય ગૌણ તો ચાલે જ છે. પ્રત્યેક છદ્મસ્થના જીવના જીવના પરિણામમાં મુખ્ય ગૌણનો ની પ્રવૃત્તિ રૂપ પરિણામ તો ચાલે છે. એમાંથી જ્ઞાનને અને આત્માને ગૌણ કરે છે, રાગને વિકલ્પને અને રાગના વિષય રૂપ દ્રવ્યને મુખ્ય કરે છે. આ ઉલટી પરિસ્થિતિ ચાલુ છે, એ ભેદ જ્ઞાનમાં બદલાઈ જાય છે અને જ્ઞાનથી જ્ઞાનમય આત્માને મુખ્ય કરે છે, નિર્વિકલ્પ સ્વરૂપને મુખ્ય કરે છે. ભેદ જ્ઞાનમાં નિશ્ચયના કાળે જે નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થયો તે નિર્વિકલ્પ સ્વભાવની મુખ્યતા છે. હું નિર્વિકલ્પ છું એમ પોતાના સ્વરૂપની મુખ્યતા થઈને વિકલ્પનો અને પરનો નિષેધ થયા કરે છે, એમ વિધિ નિષેધ બંને છે. ભેદ જ્ઞાનની અંદર અંતરંગમાં વિધિ નિષેધ ચાલે છે, વિકલ્પનો અને રાગનો નિષેધ છે, અને જ્ઞાનનો આત્માનો એમાં સ્વભાવનો આદર છે. આદર છે એને વિધિ કહે છે, અને અનાદર છે એને નિષેધ કહે છે. એવો એક આચરણ પ્રધાન આ પ્રયોગ છે, આચરણ પ્રધાન પ્રયોગ છે, વિધિ નિષેધનું આચરણ છે. જ્ઞાનમાં સ્વ તે પોતાના મહિમાનો અને રસનો વિષય છે, અને પર તે ઉપેક્ષા અને અરસપણાનો વિષય છે. વિકલ્પ તે પર છે તે અરસપણાનો અને ઉપેક્ષાનો વિષય. એક લક્ષણ છે. આમ ભેદ જ્ઞાન ના કાળે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર નું પરિણમન કેળવાય છે. ભેદ જ્ઞાન ના અભ્યાસ ના કાળે સ્વરૂપની રુચિ, સ્વરૂપની મુખ્યતા વાળું જ્ઞાન અને સ્વરૂપને આદરવું અથવા ઉપાદેય કરવું એવું આચરણ વાળું આચરણનું પરિણામ, એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામની કેળવણી ચાલે છે. રાગાદિની અરુચિ, વિકલ્પની ગૌણતા અને નિરસપણું અને એનું નિષેધહેયપણું, એમ નાસ્તિથી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને અસ્થિથી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, એ બંને પ્રકારની એક અભ્યાસની કેળવણી ચાલે છે. જેમ રોટલી કરવામાં જે કણિકનો પિંડો બાંધ્યો છે એમાં પાણીને લોટ સિવાય ત્રીજી ચીજ નહીં હોવા છતાં લોટમાં પાણી નાખી દે એટલે રોટલી થતી નથી, પણ એ લોટને વારંવાર તૂટીને કેળવવો પડે છે. અને જેટલો લોટ વધારે કેળવો, પિંડ વધારે કેળવો, એટલી રોટલી સારી થાય છે. ઉતાવળની અંદર ઓછી કેળવણી થઈ હોય તો રોટલી સારી ન ઉતરે. અને બરાબર ટૂંપાઈ હોય સારી રીતે તો એની રોટલી સારી થાય છે. ચીજ તો તે રીતે છે પણ પર્યાય બદલાય છે, કેળવણી છે એની પર્યાય બદલાય છે. એમ ભેદ જ્ઞાન છે આત્માની કેળવણી છે ખરેખર. તેથી તેના ફળમાં નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની ધર્મની દશા ઉત્પન્ન થાય છે, મોક્ષ માર્ગની દશા એને કારણે ઉત્પન્ન થાય છે. એટલે એમ કહે છે કે જેમ જેમ ઉપયોગ સ્વરૂપ લક્ષણ લક્ષીને રસાસ્વાદ પીએ તેમ તેમ સ્વ પર ભેદ જ્ઞાનમાં પોતાના રસથી ભેદ જ્ઞાન કરે છે, તેમાં સાર પદને પામી અને સમાધિ લાગી. જેમ જેમ લેવું છે એનો અર્થ કે કેળવણી છે. વારંવાર ભેદ જ્ઞાન કરવામાં આવે છે. શાસ્ત્રમાં એને કરવતની ઉપમા આપી છે, કેમ કે કરવત વારંવાર ચલાવવામાં આવે છે ત્યારે કપાય છે. આત્મા અને રાગની શુદ્ધોપયોગમાં સર્વથા ભિન્નતા થાય છે અનુભવમાં. તે પહેલા ભેદ જ્ઞાનની કરવત વારંવાર ચલાવવામાં આવે છે. સમર અધિકારમાં એ વિશે લીધો છે. સાર પદને પામી સમાધિ લાગી, જેનો અપાર મહિમા છે એવા પરમપદને પામ્યો. ત્યાં શું થયું કે એ સમાધિમાં જેના મહિમાનો પાર નથી એવું જે પોતાનું પરમેશ્વર પદ છે એને પામ્યો. સાક્ષાત પોતે એ સ્વરૂપે છે, પરમેશ્વર પદ સ્વરૂપે છે. સાક્ષાત પોતે સિદ્ધ પદ સ્વરૂપે છે. સાક્ષાત પોતાના નિજ સિદ્ધ પદનો, પ્રગટ સિદ્ધ પદનો અનુભવ કર્યો. હું તો અનાદિ અનંત સિદ્ધ જ છું. 14મું ગુણસ્થાન થયા પછી સિદ્ધાલયમાં જવાનું થાય તો લીધું. જેને આવા સિદ્ધ પદનો ચોથા ગુણસ્થાનમાં અનુભવ થયો એને એક નિશ્ચય બીજો પણ થયો કે હવે 14મું ગુણસ્થાન આવશે, નિયમબદ્ધપણે નિયમથી આવશે અને ત્યાર પછી એક સમયમાં સિદ્ધાલયમાં જવાનું થશે. પણ એ તો જ્યારે થાય ત્યારે ભલે થાય, એ પર્યાયનું કાર પર્યાયમાં થશે, પણ હું તો અત્યારે જ સિદ્ધ સ્વરૂપે સિદ્ધાલયમાં બિરાજમાન. કેટલી ધરપત આવે એમાં. જેમ નિધિ ઘરમાંથી નીકળે તો એને વાપરે તો ધરપત આવે એવું કઈ નથી, વાપરા વિના પણ એ નિધિ ઘરમાંથી નીકળે એની ધરપત એને આવી જાય છે, દુખાવી જાય છે. એવા પરમપદ ને પામ્યો, પામ્યો એટલે સાક્ષાત અનુભવ ગોચર થયું એને પામ્યો એમ કહેવામાં આવે છે. એના મહિમાનો પાર નથી એમ કહે છે. એને પોતાનો સ્વરૂપાનુભવ થાય છે, એને પોતાના સ્વરૂપનો મહિમા કેટલો આવ્યો કેટલો આવ્યો, અપાર મહિમાવંતનો મહિમા પણ એને સમાતો નથી એટલો મહિમા આવે છે. લોકલાજ સબ ડારી આવે છે, બનાસડાસડી જગતના વ્યવહારમાંથી એ જીવ ખસી ગયેલો દેખાય ત્યારે જગતના સંસારી જીવોની ટીકા પણ કરે કે આ ભાઈના કાંઈ વ્યવહારના ઠેકાણા નથી, અમારી નાત આખી ભેગી થઈ તો ભાઈ આવ્યા જ નહીં લ્યો. ઠીક, નાતનું જમણવાર હતું તો કાંઈ આવ્યા જ નહીં, બધો મેળાવડો થયો તો કઈ આવ્યા જ નહીં, મેળો થયો તો આવ્યા નહીં. અને વ્યવહારમાં રહેવું છે કે નહીં, લોકો ટીકા કરે, લોકો ટીકા ન કરે એટલે લોકલાજને વશ ઘણા વ્યવહારમાં ઉભા રહે છે. અને લોકલાજ મૂકી દીધી, લોકો જેમ કેવું હોય એમ કહે. હવે મારી નિધિ ચૈતન્ય નિધિને હું પામ્યો, હવે મને મારી નિધિની પ્રાપ્તિથી સંતોષ એટલો છે કે હવે મને કોઈ શું કહેશે એની સામે મને જોવાનું મન થતું નથી. અનાદિથી પર ઇન્દ્રિય જનિત આનંદ માનતો હતો તે મિટ્યો. અનાદિથી પર ઇન્દ્રિય જનિત જે આનંદ માનતો હતો, આગળ વાત આવી ગઈ ને પોતાના ને જૂઠા વિનોદથી ઠગે છે, આગળ એક જગ્યાએ મને એમ આવી ગયું છે. જૂઠા વિનોદથી ઠગે છે એટલે પરમા સુખ છે અથવા કષાયની મંદતાના સાતાના ભાવમાં સુખ છે એ જૂઠો વિનોદ છે, જૂઠો વિનોદ છે એમ કહ્યું છે. આ ખુશ કરે છે બીજાને, યુક્તિ પ્રયુક્તિથી કોઈ ખુશ કરે છે. ઉદાહરણ છે કે આ લોકો ખુશી થાય છે, આ બધા પ્રકારથી લોકો ખુશી, એને તો રોગનો અભ્યાસ છે એટલે એને કઈ ખુશી થવાનો પ્રશ્ન નથી. તો એ સમજે છે કે આ જૂઠો વિરોધ છે. સામાન્ય માણસોની માનસિક પરિસ્થિતિ સાયકોલોજીનો લાભ લે છે એવું બને છે કે નહીં જગતમાં. એ જૂઠા વિનોદથી પોતાને ઠગે છે, અહીંયા પોતે પોતાને જૂઠા વિનોદથી ઠગે છે એમ લીધું છે. આગળ આવી ગયું છે પાછળ બસ બરાબર અવિદ્યાના વિનોદ વડે થગે છે. પહેલા પરિગ્રહ અનાદિ અવિદ્યામાં ખૂચી રહ્યો છે, મોહની અત્યંત નિવિડ ગાંઠ પડી છે. 85 માં નથી, નીચે છે. જે ભાવને મનોહર જાણી મોહ કરે છે તે પોતાના આત્માને જૂઠી અવિદ્યાના વિનોદ વડે ઠગે છે. જે પરભાવને મનોહર જાણીને મોહ કરે છે, એમ લેવું ત્યાં. જે ભાવને એટલે જે પરભાવને મનોહર જાણીને મોહ કરે છે, એટલે જેને રાગાદી ભાવ સારા લાગે છે તે પોતે જૂઠી વિદ્યાના વિનોદ વડે, જૂઠી અવિદ્યાના વિનોદ વડે પોતાને જ ઠગે છે. શું કહેવું? જેમાં સુખ નથી તેમાં સુખની કલ્પના કરીને, છાતામાં સુખ નથી, મન કસાયમાં સુખ નથી, અને જે રાગના પરિણામે એને ઠીક લાગે છે એમાંય સુખ નથી. સુખ નથી, સુખનું નામ નિશાન નથી, સુખની ગંધ નથી, ઉલટાનું એમાં આકુલતા અને દુઃખ છે. તો પણ જૂઠું જૂઠું સુખ માનીને એ પોતાને ઠગે છે. નાના છોકરાને નથી કહેતા એટલે તને ખાવાનું આપો એમ કરીને હાથમાં ખોટી ચપટી મૂકે, પછી હશે ખોટું ખોટું આપીને હશે. તું ખોટું ખોટું હસજો તો ખોટું ખોટું હશે, ખોટું ખોટું રડતો કે ખોટું ખોટું રડે, આમાં કઈ સુખ છે કે એમાં કઈ સુખ નથી? છતાં એક એવી અવિદ્યા છે, આ અજ્ઞાન છે, એવું અવિદ્યા છે કે જે રાગમાં જે મન કસાયમાં ક્યાંય સુખ નથી ત્યાં સુખની કલ્પના બનાવીને પોતે જ પોતાને ઠગે છે. એ જૂઠ છે એમ કહેવું છે. અનાદિથી પર ઇન્દ્રિય જનિત આનંદ માનતો હતો તે મિટ્યો. જ્યારે પોતાના સ્વરૂપાનંદને સમાધિમાં અનુભવ કર્યો ત્યારે એને જ્ઞાન થયું કે જે પર ઇન્દ્રિય જનિત આનંદનો ભાવ હતો તે ખરેખર આનંદ નહોતો, આનંદની ત્યાં કલ્પના માત્ર હતી. એ કલ્પનાનું એને ત્યાં જ્ઞાન થાય છે. સાચો હીરો જણાતા ખોટા હીરાનું એને જ્ઞાન થાય છે કે આ ચમક ખોટી છે, ખરેખર આ સાચું નથી. જ્ઞાનાનંદમાં સમાધિ થઈ, જ્ઞાનમય આનંદમાં નિર્વિકલ્પ સમાધિ થઈ, વસ્તુને વેદીને આનંદ થયો. પોતાનું જે પોતાની જે વસ્તુ છે અનંત ગુણમય તેને વેદીને આનંદ થયો, ગુણને વેદીને આનંદ થયો છે. આ આનંદ કોઈ કલ્પના માત્ર નથી પણ જ્ઞાનાનંદમાં સમાધિ થઈ છે, સાક્ષાત વસ્તુને પ્રત્યક્ષ વેદતા આનંદ થયો છે, ગુણને એટલે સ્વભાવને વેદીને આનંદ થયો છે. ત્યાં પરિણતિએ સ્વરૂપમાં વિશ્રામ લીધો ત્યારે આનંદ થયો છે. આનંદ 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 આનંદનું વિશેષતા એ છે કે પરિણતિએ પણ સ્વરૂપમાં વિશ્રામ લીધો, અનાદિથી અનેક પર નિમિત્તોમાં પરિણતિ દોડા દોડ કરતી હતી, એ દોડનો થાક લાગ્યો, ત્યાંથી પરિણતિ પાછી વળીને સ્વરૂપમાં ઠરી આવી ગઈ, પરિણામ સ્વરૂપમાં સમાધિ કાળે ઠર્યા, શાંત થઈને ઠર્યા, અંદર અંતર્મુખ થઈને ત્યારે એને સ્વરૂપમાં વિશ્રામ લીધો. અનાદિનો થાક ઉતાર્યો એને. આરામની કિંમત થાક લાગ્યા પછી આરામ કરે ત્યારે થાય છે. શું ઘણો થાક લાગે પછી જો આરામ મળે ત્યારે એને ખબર પડે કે આરામની શું કિંમત છે, નહીતર આરામની કિંમતની ખબર પડતી નથી. એમ જેને સંસારના પરિણામથી જે થાંકો છે એને સ્વરૂપાનંદમાં વિશ્રામ શું છે એ બાજુ જવાનો ને એના અનુભવની કિંમત આવે છે. હજી જેને ઉત્સાહથી જવું છે બહારમાં, જેને હોશ છે બહારની, એને વિશ્રામ થવાનો અવસર આવતો દૂર છે. પરિણતિએ સ્વરૂપમાં વિશ્રામ લીધો ત્યારે આનંદ થયો. એક દેશ સ્વરૂપાનંદ એવો છે, અહીંયા હજી જગન્ય ભાવે, ચોથા ગુણ સ્થાને તો જગન્ય ભાવે એક દેશ સ્વરૂપાનંદ ઉત્પન્ન થયો છે. એ એવો આનંદ છે કે જગતના તમામ આનંદના સ્થાનમાં એણે આનંદ માયલો હતો એ વાત મટી જાય છે, ખલાસ થઈ જાય છે. પછી ત્યાં એને આનંદની વાત હોઈ શકે નહીં, કેમ કે એને સાચ જૂઠની પરીક્ષા થઈ ગઈ, સાચનો સત્યનો અનુભવ થયો, જૂઠને કલ્પિતને જૂઠ જાણ્યું, તેથી એમાં આનંદનો પ્રશ્ન રહેતો નથી. હજી પણ ખરી ખરીને એ વિધિને બતાવે છે. જ્યાં ઇન્દ્રિય વિકાર બળ વિલય પામ્યું, મન વિકાર પણ જ્યાં નથી, સુખ અનાકુળ રસરૂપ સમાધિ જાગી છે, અહમ બ્રહ્મ અહમ અસ્મિ એવી બ્રહ્મ પ્રતીતિની ભાવનામાં સ્થિરતામાં સમાધિ થઈ ત્યાં આનંદ થયો. કેટલી વાત લીધી, એક તો જ્યાં ઇન્દ્રિય વિકાર બળ વિલય પામ્યું છે, બળ જે જોર હતું વિશ્વાસને લઈને બળ આવે છે. બહારમાં સુખ છે, કોઈ પણ પદાર્થમાં સુખ છે એનો વિશ્વાસ જ્યારે હોય છે ત્યારે એ પ્રકારના પરિણામની અંદર બળ ઉત્પન્ન થાય છે. જેનો વિશ્વાસ નથી એને બળ નથી, આ એનો અહીંયા બળ ઉપર વજન છે. જ્યાં ઇન્દ્રિય વિકાર બળ વિલય પામ્યું, કેમ કે ત્યાં વિશ્વાસ આનંદનો સુખનો વિશ્વાસ નથી. વિશ્વાસ સ્વરૂપમાં સુખનો જેને થયો, જેને સ્વરૂપમાં સુખ ભાસ્યું એને અહીંથી વિશ્વાસ ખલાસ થઈ ગયો, એને બહારમાં કોઈ પદાર્થને વિશે સુખ ભાસતું નથી, એટલે એનું બળ બળ નાશ પામ્યું છે. એને જ્ઞાન બળ ઉત્પન્ન થયું, એને સ્વરૂપની રુચિનું બળ ઉત્પન્ન થયું, સ્વરૂપના જ્ઞાનનું બળ ઉત્પન્ન થયું અને સ્વરૂપની રુચિનું બળ ઉત્પન્ન થયું. એટલે જ્યાં ઇન્દ્રિય વિકાર બળ વિલય પામ્યું છે અને જ્યાં મન વિકાર નથી, એટલે મન પણ જ્યાં કાબુમાં આવ્યું છે, અંદરમાં પોતાના જ્ઞાન સ્વભાવને મુખ્ય કરતા એટલો જાગૃત થયો છે કે જ્યાં મન વિકાર પણ નથી, એટલે નહિવત છે, એ પૂર્વ ભૂમિકાની પરિસ્થિતિ લીધી છે. સુખ અનાકુળ રસરૂપ સમાધિ જાગી છે, સુખ છે એ અનાકુળ રસરૂપ છે, એની સમાધિ જાગી છે. એ સમાધિ ભાવ તો નિર્વિકલ્પ ભાવ છે, પણ એને વિકલ્પ પૂર્વક વર્ણન કરતા એમ કહેવામાં આવે છે કે અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. એમાંથી એક શબ્દ કાઢ્યો, પછી વિકલ્પ, જેટલા શબ્દ વધારે એટલા વિકલ્પ વધારે, એટલે અહમ અસ્મિ એટલું જ રાખ્યું, અહમ બ્રહ્માસ્મિ એમ લેવું છે, એના બદલે અહમ અસ્મી એટલું જ રાખ્યું, એટલો વિકલ્પ શાંત થયો એમ કહેવું છે. એમાંથી અહમ અસ્મી હું છું, હું છું, હું છું, સત્તા માત્ર. એ બ્રહ્મ પ્રતીતિના ભાવમાં, ભાવનામાં એમ પ્રતીતિમાં સત્તા પકડાય છે, અસ્તિત્વ પકડાય છે. એવી બ્રહ્મ પ્રતીતિના ભાવની ભાવનામાં ઓળખાણ પૂર્વક છે, એટલે એમાં જ્ઞાયક છું એવી ઓળખાણ થઈ ગઈ છે, એને અસ્તિત્વમાં પણ જ્ઞાયક આવી ગયો. અને ઓળખાણમાં જ્ઞાયકમાં અસ્તિત્વ આવી ગયું આમથી. પણ જે ભીષ દેવાનો વિષય છે એ અસ્તિત્વ છે. અસ્તિત્વ એ સત્તા છે, સત્તા એ ભૂમિ છે, એનો આધાર લેવાનો છે, ભૂમિનો આધાર લેવાનો છે. એટલે અહમ અસ્મી એવી બ્રહ્મ પ્રતીતિના, એવી બ્રહ્મની પ્રતીતિની ભાવનામાં સ્થિરતામાં સમાધિ થઈ, જ્યાં એ ભાવનાથી સ્થિરતા વધી ત્યાં સમાધિ થઈ. અહીંયા શું લેવું છે? વચનામૃતમાં તો આ વિષય પૂજ્ય બહેન શ્રીએ સ્પષ્ટ કર્યો છે એમ કહેવા માંગે છે કે એક સ્વરૂપની ઓળખાણ થવી એક વાત છે, ઓળખાણ થયા પછી અનુભવ થવાનો પુરુષાર્થ ચાલવો તે એક બીજી વાત છે. તેમાં જેટલો પુરુષાર્થ તીવ્ર થાય એટલો અનુભવ શીઘ્ર થાય, જેટલો પુરુષાર્થ મંદ રહે તેટલો અનુભવ થવામાં કાળ વિશેષ લાગે. આમ લેવું છે. તો અહીંયા સ્થિરતામાં સમાધિ થઈ એમ કહીને એમ કહ્યું છે કે બ્રહ્મ પ્રતીતિની ભાવનામાં પુરુષાર્થ વધ્યો ત્યાં સ્થિરતા થાય છે. પુરુષાર્થ તીવ્ર ન થાય તો સ્થિરતા થતી નહીં. ધર્મી જીવને, મોક્ષ માર્ગી જીવને પણ મોક્ષ માર્ગમાં મંદ પુરુષાર્થથી અસ્થિરતા છે અને વિકલ્પની ઉત્પત્તિ થાય. તીવ્ર પુરુષાર્થે સ્થિરતા થઈને નિર્વિકલ્પ સુધોપયોગને, સમાધિની દશા લાગી. એટલે મંદ પુરુષાર્થના કાળમાં વ્યવહાર અને સ્વભાવોની ઉત્પત્તિ થાય છે, તીવ્ર પુરુષાર્થના કાળમાં નિશ્ચયથી પોતાના શુદ્ધ ભાવને, શુદ્ધોપયોગની ઉત્પત્તિ થાય છે. બ્રહ્મ પ્રતીતિની ભાવનામાં, ભાવના કહેતા અહીંયા પુરુષાર્થ તીવ્ર થતા સ્થિરતા થઈ ત્યાં સમાધિ થઈ, અને જ્યાં સમાધિ થઈ ત્યાં આનંદ થયો, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય ત્યાં ઉપયોગમાં આનંદનો અનુભવ થાય, એ શુદ્ધ ઉપયોગ છે. પરિણતિમાં આનંદ છે અને ઉપયોગમાં આનંદ છે, એ બંનેમાં ફેર છે. પરિણતિમાં આનંદ છે ત્યાં પુરુષાર્થ મંદ રહે છે, હજી પુરુષાર્થની તીવ્રતા થતા પુરુષાર્થમાં જોર વધતા શુદ્ધોપયોગ થાય અને ત્યાં આનંદ ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં વિશેષ સ્વરૂપાનંદનો અનુભવ છે ઉપયોગાત્મકપણે. ત્યાં પુરુષાર્થ પણ તીવ્ર છે, ત્યાં શુદ્ધિ પણ વધે છે, અને કર્મની નિર્જરા ત્યાં પણ વધે છે. એટલે એની વિશેષતા. કોઈ એમ કહે કે સમાધિ તો થાય છે પણ આનંદ જે આવતો નથી, એને અહીંયા સ્વરૂપની સમાધિ થઈ છે એ વાત કહેતી નથી. કાંઈક એને કલ્પના થઈ ગઈ છે, એ સમાધિના વિષયની એને કલ્પના થઈ ગઈ છે, એને કલ્પનાને સમાધિ માની છે. સમાધિ નથી, એને સમાધિ કલ્પી લીધી છે. જ્યાં સ્વરૂપ સ્થિરતામાં સમાધિ થાય ત્યાં આનંદ છવાઈ જાય, આનંદ થાય થાય ને થાય. એ આનંદનો અનુભવ એટલો વિશિષ્ટ છે, કે એ આનંદમાંથી બહાર નીકળવા કોઈ પણ સાધક જીવ ચાહતો નથી. એટલે નિયમસારમાં ભગવાન પદ્મ પ્રબલધારી દેવે એમ લીધું છે કે હવે પછીની અનંત કાળાવલી આ સ્વરૂપના આનંદના ભોગવટામાં જ વહો. મારો હવે પછીનો સર્વકાળ આવા આનંદના સ્વરૂપના આનંદના અનુભવમાં જ પસાર થાવ. મારે આ આનંદમાંથી બહાર નીકળવું. આત્મતત્વનો ભોગવતો કહો કે આનંદનો ભોગવતો કહો, એમાં આનંદની વિશેષતા છે. છે તો આનંદ ગુણ, તો પણ એમાં આનંદની વિશેષતા છે, આનંદની પ્રધાનતા છે, આનંદની મુખ્યતા છે. સોગાની સાથે કોઈ એક વખતે ચર્ચા ચાલી ગઈ કે આપને અનુભવમાં જ્ઞાનનો પક્ષ છે કે આનંદનો, સીધો પ્રશ્ન. તો કે હમકો તો આનંદ કા પક્ષ, જ્ઞાન કા પક્ષ નહીં હૈ, હમકો તો આનંદ કા પક્ષ હૈ. મસ્તીનો વિષય છે, આનંદ છે એ મસ્તીનો વિષય છે. જ્ઞાન તો હવે કેવળ જ્ઞાન થવાનું છે, બધું જણાઈ જવાનું છે. એમાં જ્ઞાનની કાંઈ એમને એટલી કિંમત આવી નથી જેટલી આનંદના અનુભવની કિંમત આવે છે. એ જ્ઞાનનું ફળ આનંદ છે. એટલે